પક્ષીરાજ ગરુડજી કાગ ઋષિને ત્યાં સત્સંગ માટે ગયા છે ને આ સૃષ્ટિની અંદરની જે સાહજિકતાઓ છે એ દરેકના જીવનને સ્પર્શતી હોય છે, પણ એકમાત્ર સત્સંગ, ભગવદ્ ચર્ચા, ભગવદ્ સ્મરણ કે ભગવાન સેવા એ જ એનાથી દૂર રાખી શકે. જે કઈ જીવનની અંદરનું સારું નરસું છે એ બધું છે જ છે જ અને રહેવાનું જ છે, છતાંય ભગવદ સ્મરણ સત્સંગ કે ચિંતનથી એનાથી બને એટલો દૂર રહેવાય. ભગવત કૃપા દ્વારા કૃપા પાત્ર બનાય, કૃપા પાત્ર રઘુનાયક કેરે, કે તમે તો ભગવાનના કૃપા પાત્ર છો જ, તમે તો તમને આનો સ્પર્શ કરી જ ન શકે. જેમ નારદજીને વાત કરી હતી કે નારદજી આપના માટે તો સહજ છે, આપ તો ભગવત ભક્ત છો, આપને માયા ક્યારે પણ સ્પર્શે, છતાંય મનમાં ક્યારેય પણ એવો અહંકાર ન આવી જવો જોઈએ કે મને આટલી મોટી સિદ્ધિ, મને આટલી મોટી શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. જે નારદજીની દશા થઈ, જીતા કામ અહમિતિ મનમાં હિ, અહંકાર આવી ગયો કે મેં વાસનાઓને જીતી લીધી. પણ ત્યાં ભગવાને જ અહંકાર ઉતારવા માટે વચ્ચે જ માયાવી નગર ઉભું કર્યું, અને તેને તે જ વખતે નારદજીના દેવર્ષિના મનમાં ઉત્પન્ન થયેલી અહંકારની વૃત્તિને બિલકુલ જેમ ખરપડી લઈને, જેમ કોદાળી લઈને ખેડૂત પોતાના ખેતરમાંથી નકામું કાંટાવાળું હોય ખોદીને કાઢી નાખે, કંથાર કે એને જ્યારે ત્યારે ઝેંટાય અને વળગે જ, તો એને ઉખાડીને કાઢી નાખી. ડાર એવું મેં બેગી ઉખાડી, એને ભગવાને સંકલ્પ કર્યો કે મારા નારદ ભક્તમાં આ અહંકાર આવે, ભગવાને નિશ્ચય કર્યો એનો જલ્દીમાં જલ્દી એને ઉખાડી નાખો અહંકાર. અહીંયા આગળ ગરુડજીને એકવાર અહંકાર થયો કે હું કેટલો શક્તિશાળી છું, મારામાં કેટલી તાકાત છે, કે આવડા મોટા ભગવાન વિષ્ણુને હું મારી પીઠ ઉપર લઈને ફરું છું, મારા જેવો શક્તિશાળી કોણ. તો એ વાતને લઈને ગરુડજી એકવાર કોઈક ભક્તના આશ્રમે ગયા હશે, અને ગરુડજીએ કહ્યું કે મારામાં કેટલી તાકાત છે ખબર છે, જે આ સમસ્ત સૃષ્ટિને ધારણ કરનાર ભગવાન એને હું મારી પીઠ ઉપર ધારણ કરું. એટલે એ ભગવાન શિવે નારાયણનું આહવાન કર્યું, પ્રભુ પધાર્યા, અને આ વાત ચાલતી હતી કે ગરુડજી કહે છે કે હું તો શક્તિશાળી છું, એ ભગવાન પણ સાથે બેઠા, વિષ્ણુ નારાયણ બાજુમાં ગરુડને પણ બેસાડ્યો, ભગવાને એની ઉપર હાથ પણ મૂક્યો, એની પીઠ ઉપર હાથ મૂકીને પછી કે ગરુડ હવે થોડોક ત્યાં સુધી જરા જઈને આવને. ખૂબ પ્રયત્ન કર્યો પણ ઉડાય. ગરુડ સમજી ગયો મારી પરીક્ષા, મારો અહંકાર, કે આખા ભગવાનને હું અચકીને લઈને ફરતો હતા, આ સૃષ્ટિનો બીજાનો શું વિષય વસાતમાં છે. તો અહંકાર જ્યારે પણ આવે ને ત્યારે ભગવાન એને કાઢી નાખતો, કે મારા સ્વજનના મનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સહેજ અહંકાર રહેવો જોઈએ નહીં. કે જેમ વિભીષણની અંદર પણ અલ્પ લોભ હતો, અલ્પ અહંકાર હતો, એને કાઢી નાખ્યો, એમ અહીંયા આગળ પણ કાગ ઋષિ પક્ષીરાજ ગરુડજીની સાથે વાત કરતા કહે છે, ગરુડજી સૃષ્ટિના સર્જનની અંદર દરેક જીવ માત્રમાં આ સાહજિકતાઓ પડેલી છે. હનેપાત જેને કહેવાય, સન્યપાત. હનેપાત કોને નથી થતો? માણસના જીવનમાં કંઈક પણ વિશિષ્ટતા પ્રાપ્ત થાય ને અને એની અંદર હતપત થાય, આગો પાછો થાય, એટલે એનામાં ચંચળતા આવે. સદગુણનો પણ સનેપાત થતો હોય માણસ, એટલે અન્યને બતાવવા જો હું કેવો છું, મારા કેવી આવડત. તો કાગ ઋષિ પક્ષીરાજ ગરુડજીને કહે છે, ગરુડજી આ તો એક સાહજિકતા છે, ક્યારેક ને ક્યારેક સૂક્ષ્મ સ્વરૂપે પણ કોઈ ને કોઈ રીતે દરેકને સ્પર્શતી જ હોય છે આ બાબત. ગુણકૃત સન્યપાત નહીં કેહી, કોણ એવો જન્મ્યો છે કે મૃગલોચની કે એને સર કોસ લાગણ જાય, તો સાહજિક છે. પણ ગુણકૃત દોષ, જે ગુણ સદગુણ છે એનું પણ સનેપાત એટલે વિકૃતિ માણસના મનમાં આવી જાય. સનેપાત ક્યારે ઉભો થાય? કફ વાત પિત્ત ને તને ત્રણેયનો એક સાથે પ્રકોપ થાય ને ત્યારે હનેપાત ઉભો થાય. આપણે છોકરાને કહીએ ને, હનેપાત છો દસ હતપત કરું છું, હનેપાત કરું. તો એ જે ચંચળતા, જ્યારે વૈભવ વધી જાય ત્યારે એની ચંચળતા પણ આમ ડોક્યા કરતી હોય, થોડી થોડી વારે આમ થોમ થોડું ડોક્યા કરે. તો આ સન્યપાત છે એ ડોક્યા કરતી હોય. સદગુણ આવે તો પણ માણસનામાં ક્યારે આ પ્રકારની વૃત્તિ ઉભી ન થવી જોઈએ. મારા શ્રી એક વાત કહેતા કે ગુજરાતમાં પૈસો ભેગો થાય માણસ પાસે સંપન્ન થાય ને એટલે આમ ઊંચો થઈને દેખાડો, અને રાજસ્થાનની અંદર માણસ પાસે સંપન્નતા આવે ને એને કપડાં ફાટલા જ પહેરે, ફીંગડાવાળા પહેરે, મેલા પહેરે, પછી આપણે મારવાડી કહીએ. પણ એને ત્યાં સંપન્નતા આવે એટલે અનક્ષેત્ર શરૂ કરે, અને અનક્ષેત્રમાં કોઈ પણ આવ્યો હોય અતિથિ અભ્યાગત એ ત્યાંથી કહીને. એક શેઠ એવા હતા કે જાતે જ અન્નક્ષેત્ર ઉપર બેસી અને જે કોઈ અભ્યાગત આવે ને એને પોતાના હાથે જ એને ભિક્ષા આપે, ભિક્ષા. તો કેટલા એવા માથાના ફરેલા હોય જોઈએ છે આપણે, ગમે એમ બકવાસ કરે, ગમે એમ બોલી નાખે. તે પેલા શેઠ બિલકુલ સાધુ સ્વભાવનો, તે પેલા ગમે તેમ ગાળો ભાંડે, અપમાન કરી જાય, છતાંય શેઠ મૌન રહે. પેલા નોકરો કે તમારે નોકરો કે તમારે એક અક્ષર નહીં બોલવાનું, ભલે જેને જે કરવું મને ગાળ મળે ભલે. એક દિવસ એવો આવ્યો કે એક માથાનો ફરેલો અભ્યાગત આવ્યો છે, એને હાથમાં બે હાથમાં ભિક્ષા લીધી, એટલે રોટી મૂકી, શાક મૂકી, દાળ થઈ આપી, આમ શેઠની સામે જુએ નજર કરે અને પેલી ભિક્ષા લીધેલી એની સામું જુએ, આમ જોઈ પાંચ સાત વાર આમ જોયું અને ઝેર દઈને મોઢા ઉપર નાખ્યું ને, એટલે એના કપડા ને મોઢે ને આંખોમાં બધે આમ દાળ શાક થઈ ગયા. એટલે પેલા જે નોકરોને પીરસવા ના દે કે ના હું જ પીરશું, હું જ જમાડીશ, મારા હાથે આ સત્કર્મ કરવું. પેલા નોકરો બાજુમાં ઉભેરા ને તો ઝપટી પડ્યા પેલા ઉપર. બે કોડી, કોડીની કિંમત નો નહીં, ભીખ માગીને ખાનારો અને મારા સાધુ જેવા સ્વભાવ વાળા શેઠને આ કરી નાખ્યું. પણ શેઠે જરા આમ સ્વસ્થ થઈ અંતર પેલા લોકોને વાળી લીધા બે હાથે નહીં. એટલે નોકરોથી થોડીક મર્યાદા ભંગ કરીને કહ્યું, શેઠ તમે આ શું કરો છો? કે છે આવા, કે છે ઘણા ફરતા હોય ને અને ગમે તેમ બોલી નાખે ને તમારું આ અપમાન કરે, અમે કેમ? અને આવાને રોજ ખવડાવીને શું કરો? ઘણી વાર બોલીએ આવાને આલીને શું કરવાનું? આપણે બધા બોલતા હોઈએ કાઢી મેલો અહીંથી. શેઠ કે છે કે ના જો ભાઈ, સરોવર હોય ને તો રોજ બગલા ને કાગડા પાણી પી જતા હોય, રોજ બગલા અને કાગડા પાણી પી જતા હોય, કે છ ને પી જાય. કોક દાડો કોક રાજહંસ આવીને પાણી પીશે ને તો સરોવરનું અસ્તિત્વ કૃતાર્થ થઈ ગયું. એ સરોવરનું અસ્તિત્વ કૃતાર્થ, એ પાવન. તો એમ માણસનામાં ગમે એટલા સદગુણ વૈભવ સંપન્નતા સત્તા આવે તો પણ સનેપાત ઉભો ના થવા દે, ત્યાંનું નામ. બહુ પ્રેમથી મહારાષ્ટ્રી આ વાત કહેતા જાનકીદાસ કે સંપન્નતા આવે ને એમ ભલે ફાટલા કપડા હોય, પણ આમ અન્નદાન કોઈ પરબ એ બેસાડી પોતે પોતાના જીવન આત્માનું કલ્યાણ અને જાતે પીરશે, અને એને પેલો ભિખારી ભિક્ષુક આ રીતે આવર્તન કરી, પણ છતાંય એની અંદર કેટલી ધીરજ ધૈર્યાદી સદગુણયુતમ શુભ શાંત વૃત્તિ. એ આ મહારાજની કેવી શુભ શાંત વૃત્તિ છે, કેવા ધીર ગંભીર છે કે આપણે આટલી બધી ફરિયાદો કરીએ, આટલા બધા દુઃખ મહારાજની એગાડીએ કરીએ, શાંતમ અભિષ્ટદમ નિત્યમ, રોજ વંદન કરનારને પોતાનું ઈચ્છિત આપી હાર લઈ. પેલા એક વાત કરી, એક સંત દેહરાદૂન ની અંદર રામરાય દરબારમાં લક્ષ્મણદાસ મહારાજનું નામ, રોજ સાંજે વાડકામાં થોડુંક પરચુડ લઈ બેસે, આવે, બાવાજી બાવાજી આજ મારે ઘર સબ્જી લાને કે પૈસે નહીં, અચ્છા લે લે જા. બીજું આવે, બાવાજી આજ દૂધ ચાય નહીં ઓર હે નહીં ઘર, લે લે જા, મહારાજ અનાજ નહીં હૈ કપડે નહીં હૈ લે. એક જણ મહારાજ આજ પીને કા નહીં મિલા, અચ્છા લે જા લે. ગુણકૃત સન્ય પાથ નહીં. એનામાં જેમ પેલા શેઠ નામાં ભિક્ષુક આવ્યો એને આવર્તન કર્યું તો પણ એને પેલો કે મહારાજ આજ બાબાજી ગુરુજી આજ નહીં હૈ દે દો લે જા. તો ગુણકૃત સન્ય પાથ નહીં કે સદગુણ વધે ને તો ક્યારે પણ એનો અંદર હનીપાત ન થાય છે, એને ગુપ્ત ભજન એને ગુપ્ત રાખે, ક્યારે પણ આવી રીતે બહાર ન આવવા દઈએ. પણ અહીંયા કાગ ઋષિને આખી જ સૃષ્ટિના સ્વભાવની વાત ગરુડજી કાગ ઋષિ કહી રહ્યા છે ગરુડજીને કે સાંભળ ગરુડ, સાંભળો પોતે જુઓ, વિવેક નથી ચૂક્યા. કાગ ઋષિ તપસ્વી છે, ભગવત કથા કરી રહ્યા છે, ગરુડજી પક્ષીઓનો રાજા છે, છતાંય વિવેક નથી ચૂક્યા. એટલો જ આદર, એટલો જ સદભાવ કે નહીં મારે ત્યાં આવ્યા છે ને, છતાં મારો રાજા છે એટલે આય બેશ કે તું આમ નહીં આવો બેસ, આપ તો ભગવાનના પરમ નિકટના સેવક છો, તમે મોટા અને અમે મોટાના કહેવાઈએ, કે બાપજી ભલે ભગવાન સુધી અમે ના પહોંચી શકીએ પણ અમે તમારા તો ખરા ને, તમે મહારાજની અગાડી મોટા પણ અમે તો તમારી પાસે. એ તો અહીંયા ગરુડજીને કથા કહેતા કે કાગ ઋષિ ગુણકૃત સન્ય પાત નહીં, કોણ એવો જન્મ્યો છે, કયું સૃષ્ટિમાં કયું એવું સર્જન છે કે જેને આવા પ્રકારની સહેજ પણ ચંચળતા ન આવે. માન અને મદ સન્માન મળે ને એટલે વધારે છાતી ફૂલે, કોઈ પણ આદર આપે તો ઓહો અમે તો કેટલું, મારા માસેતાર કઈક મને આટલું સન્માન આપતા હશે ને, એમને થોડું આપતા હશે. તો એમ કૌન માન મદ તજેવું નિધિ, કોણ છે એવો કે જે માન અસન્માન નો અહંકાર પોતાના જીવનની અંદરથી એને શાંતિથી આમ એક બાજુએ મૂકીને ટાળી શકે એવો છે કોઈ?